એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા લેખકની વાત કરવાના છીએ જેમનું નામ 20મી સદીના સાહિત્યમાં ખૂબ આદરથી લેવાય છે, થોમસ મેન.
હા, જર્મન લેખક, પણ એમનો પ્રભાવ તો વિશ્વવ્યાપી રહ્યો.
અને એમની જે કૃતિ પર આજે આપણે ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ એ છે દેર ઝાઉબરબર્ગ, એટલે કે જાદુઈ પર્વત. 1924માં પ્રકાશિત થયેલી આ નવલકથા.
ખરેખર થોમસ માન એટલે એમની કૃતિઓ જુઓ, બર્ડન બ્રુક્સ હોય કે ડેથ ઇન વેનિસ, યુરોપિયન મધ્યમ વર્ગ, કલા અને સમાજ, બુદ્ધિ અને ભાવના, આ બધાના સંઘર્ષોનું અદ્ભુત ચિત્રણ. અને 1929માં નોબેલ પુરસ્કાર પણ મળ્યો એમને.
હા, નોબેલ વિજેતા. અને જાદુઈ પર્વત તો એમની ખૂબ જ વિશિષ્ટ કૃતિ ગણાય છે. પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું, વાયમાર રિપબ્લિકનો સમય એવા માહોલમાં લખાયેલી.
અને રસપ્રદ વાત એ છે કે શરૂઆત તો એક ટૂંકી વાર્તા તરીકે થઈ હતી, પણ લખતા લખતા લગભગ 12 વર્ષ લાગી ગયા.
12 વર્ષ, ઘણો લાંબો સમય. એમ કહેવાય છે કે એમના પત્ની કાટિયા એમને સ્વિસ સેનેટોરિયમમાં રહેવાનો અનુભવ થયેલો.
હા, બરાબર. એ અનુભવ જ આખી નવલકથાનું મુખ્ય પ્રેરણા સ્ત્રોત બન્યો. એટલે આ ખાલી વાર્તા નથી, પણ યુદ્ધ પહેલાના યુરોપનું એક સૂક્ષ્મ દર્શન કરાવે છે.
એટલે આને માત્ર એક નવલકથા કહેવી એ પણ કદાચ
ઓછું કહેવાય.
ચોક્કસ. સાહિત્યિક રીતે આ એક બિલ્ડિંગ્સ રોમાન છે, એટલે કે નાયકના શિક્ષણ અને વિકાસની કથા.
પણ જે રીતે પરંપરાગત બિલ્ડિંગ્સ રોમાનમાં એક આશાવાદ હોય છે, એવો અહીં નથી, ખરું ને?
ના, બિલકુલ નહીં. માનનો અભિગમ અહીં વધુ વ્યંગ્યાત્મક છે, જટિલ છે. યુરોપિયન સંસ્કૃતિના સંકટનું રૂપક છે આ. એમણે પોતે આને કાળ કથા કહી છે, ટાઈમ રોમાન્સ, કારણ કે સમય પોતે જ અહીં એક મુખ્ય પાત્ર બની જાય છે.
કાળ કથા, રસપ્રદ. તો આજની આપણી આ ચર્ચાનો મુખ્ય હેતુ એ જ રહેશે કે આ નવલકથાનું કથાનક, એના પાત્રો અને એના જે ગહન વિષયો છે, જેમ કે સમય, માંદગી, જીવન, મૃત્યુ, પેલું યુદ્ધ પહેલાંનું યુરોપનું બૌદ્ધિક વાતાવરણ, એ બધાને સમજવાનો પ્રયત્ન કરીએ.
બરાબર, ચાલો શરૂ કરીએ. તો કથાનો પ્રારંભ કેવી રીતે થાય છે? આપણો નાયક કોણ છે?
કથા શરૂ થાય છે હેન્સ કાસ્ટોર્થથી. હેમ્બર્ગનો એક યુવાન, લગભગ 23 વર્ષનો, શિપિંગ એન્જિનિયર બનવાની તાલીમ લઈ રહ્યો છે. સામાન્ય વ્યવહારુ છોકરો.
અને ક્યાં જાય છે?
એ જાય છે સ્વિત્ઝરલેન્ડ, આલ્પ્સ પર્વતોમાં. ડેવોસ પાસે એક આંતરરાષ્ટ્રીય સેનેટોરિયમ છે, બર્ગહોફ. ત્યાં એનો પિતરાઈ ભાઈ જોઆકિમ ઝિમસેન ક્ષયરોગની સારવાર લઈ રહ્યો છે, એને મળવા જાય છે.
અચ્છા, ફક્ત મળવા માટે? લાંબો સમય રોકાવાનો ઈરાદો નહોતો એમ?
ના, બિલકુલ નહીં. ફક્ત 3 અઠવાડિયા. એ તો સપાટ પ્રદેશ, એટલે કે એનું રોજિંદું કામકાજવાળું જીવન, એમાં પાછા જવા માટે ઉત્સુક હતો. પણ બર્ગહોફ, એ જગ્યા જ કંઈક અલગ છે.
હા, એવું કહેવાય છે કે એ માત્ર દવાખાનું નથી, જાણે યુદ્ધ પહેલાંના યુરોપનું એક નાનકડું મોડેલ, પર્વતો પર, દુનિયાથી દૂર.
એકદમ સાચું. ત્યાં સમયનું ભાન જ રહેતું નથી. સમય જાણે પ્રવાહી બની જાય છે. જીવન એક ચોક્કસ નિયમ મુજબ ચાલે. પેલી આરામ ઉપચાર, લાંબો આરામ, ભારે ભોજન, તાજી હવા, દિવસમાં 5 વાર જમવાનું, નિયમિત તાપમાન માપવાનું.
અને આ એક વિધતાને કારણે દિવસો, અઠવાડિયા, વર્ષો બધું ભળી જાય છે.
હા, અને પછી આવે છે પેલો વળાંક. હેન્સની જે 3 અઠવાડિયાની મુલાકાત હતી,
એ લાંબા રોકાણમાં ફેરવાઈ જાય છે કેવી રીતે?
એને સામાન્ય શરદી થાય છે. ત્યાંના જે મુખ્ય ડોક્ટર છે, હોફરાડ બહેરેન્સ, એ તપાસે છે અને કહે છે કે એના ફેફસામાં એક ભીનું ધાબું છે, મોઇસ્ટ સ્પોટ. અને બસ. હેન્સ કાસ્ટોર્બ, જે ફક્ત મુલાકાતી હતો, એ હવે સત્તાવાર રીતે બર્ગહોફનો દર્દી બની ગયો. 3 અઠવાડિયામાંથી સીધા 7 વર્ષ. આ જ તો છે પર્વતનો જાદુ.
આ સમયની જે વિકૃતિની વાત કરી, ટેમ્પોરલ ડિસ્ટોર્શન, એ ખરેખર નવલકથાનું કેન્દ્ર છે. થોમસ માને કહ્યું પણ છે કે સમય કથનનું માધ્યમ છે, જેમ તે જીવનનું માધ્યમ છે.
બરાબર. સમય અહીં ખાલી પસાર નથી થતો, એ હેન્સના અનુભવોને, એના વિચારોને ઘડે છે.
અને પેલો વિરોધાભાસ પણ મહત્વનો છે, પર્વત અને સપાટ પ્રદેશ.
ચોક્કસ. પર્વત એટલે ચિંતન, માંદગી, મૃત્યુ, બૌદ્ધિક ચર્ચા. સપાટ પ્રદેશ એટલે ક્રિયા, આરોગ્ય, સામાન્ય જીવન. હેન્સ આ બે દુનિયા વચ્ચે અટવાયેલો છે.
અને એ જેનો આંતરિક સંઘર્ષ છે, તો પછી પ્રશ્ન એ થાય કે ખરેખર સ્વસ્થ હોવું એટલે શું? ખાલી શારીરિક રીતે નિરોગી હોવું કે પછી પેલું બૌદ્ધિક જ્ઞાન મેળવવું એ સાચી સ્વસ્થતા છે, ભલે માંદગીના માહોલમાં મળ્યું હોય?
આજ તો આખી નવલકથાની મથામણ છે અને હેન્સના પાત્રનો વિકાસ આ જ મુદ્દાની આસપાસ ફરે છે.
ચલો તો હવે પાત્રો પર આવીએ જે હેન્સના આ શિક્ષણમાં ભાગ ભજવે છે. સૌથી પહેલા તો હેન્સ પોતે. એ કેવો છે?
હેન્સ કાસ્ટોર્પ શરૂઆતમાં તો એક સામાન્ય શિષ્ટ યુવાન, પણ એનામાં ક્યાંક ઊંડે માંદગી અને મૃત્યુ પ્રત્યે એક પ્રકારનું આકર્ષણ છે, એક જિજ્ઞાસા છે.
અને 7 વર્ષમાં એ બદલાય છે.
હા, ધીમે ધીમે એક નિષ્ક્રિય નિરીક્ષક બની જાય છે. વધુ સાંભળે છે, વિચારે છે, અનુભવે છે, ક્રિયા ઓછી કરે છે. એ જાણે સાંભળવાનો નાયક છે.
એનાથી બિલકુલ ઉલટો એનો પિતરાઈ જોઆકિમ.
હા, જોઆકિમ ઝિમ્સન. એને તો ફરજ, શિસ્ત, સૈનિક બનવું એ બધું જ મહત્વનું છે. એને બર્ગહોફનું આ નિષ્ક્રિય જીવન પસંદ નથી. એ સપાટ પ્રદેશમાં પાછા જવા તલસે છે.
પણ એની કથાનો અંત કરુણ છે, નહીં?
ખૂબ જ. એ ગૌતમી સરાહ માન્યા વગર જતો રહે છે, પણ બીમારી વધી જાય છે. પાછા આવીને એનું મૃત્યુ થાય છે. જાણે કર્તવ્ય અને પર્વતના વાસ્તવ વચ્ચેનો સંઘર્ષ એના જીવનમાં દેખાય છે.
હવે વાત કરીએ હેન્સના બે મુખ્ય બૌદ્ધિક માર્ગદર્શકોની, જેમની વચ્ચે સતત ખેંચતાણ ચાલતી રહે છે.
હા, એ ખૂબ મહત્વનું છે. એક છે લોડોવિકો સેટેમ્બ્રિની, ઇટાલિયન માનવતાવાદી લેખક, ખૂબ વાચાળ. એ તર્ક, પ્રગતિ, લોકશાહી, વિજ્ઞાન આ બધાનો હિમાયતી છે.
એટલે પ્રબુદ્ધતા, એનલાઇટનમેન્ટનો પ્રતિનિધિ.
બરાબર. એ હેન્સને પર્વતના રોગિષ્ઠ પ્રભાવથી બચાવવા મથે છે. એ જાણે જીવનનો અવાજ છે.
અને એની સામે કોણ છે જે બીજો ધ્રુવ છે?
એ છે લિયો નાફ્ટા, ખૂબ જ જટિલ અને અંધકારમય પાત્ર કહી શકાય. યહૂદી મૂળનો પણ કેથોલિક બનેલો જેસુઇટ વિદ્વાન છે.
અને એના વિચારો કેવા છે સેટેમ્બ્રિનીથી તદ્દન વિરુદ્ધ?
બિલકુલ વિરુદ્ધ. એ અતાર્કિકતા, આધ્યાત્મિકતા, નિરંકુશ સત્તા, શ્રદ્ધાની સર્વોપરિતામાં માને છે. એ તો ત્યાં સુધી કહે છે કે ઈશ્વરના રાજ્ય માટે આતંક, ટેરર પણ જરૂરી છે. એના વિચારોમાં સામ્યવાદ અને ધાર્મિક કટ્ટરતાનું વિચિત્ર મિશ્રણ જોવા મળે છે.
બાપરે, જાણે યુરોપમાં જે પ્રબુદ્ધતા વિરોધી શક્તિઓ ઉભરી રહી હતી એનો પ્રતીક.
એકદમ. આ બંને વચ્ચેનો જે વૈચારિક સંઘર્ષ છે એ તો નવલકથાનું કેન્દ્રબિંદુ છે.
પણ હેન્સના જીવનમાં ફક્ત બૌદ્ધિક જ નહીં, ભાવનાત્મક ઉથલપાથલ પણ આવે છે ને, એનું શું?
હા, એના માટે જવાબદાર છે ક્લાઉડિયા શોશા, એક ભેદી સુંદર રશિયન દર્દી. હેન્સ એના પ્રેમમાં પડે છે.
અને એ પ્રેમ કેવો છે?
એ પ્રેમ પણ જાણે એક લક્ષણ છે, એક તાવ છે. ક્લાઉડિયાની અમુક આદતો, જેમ કે દરવાજો જોરથી બંધ કરવો, એની બિલાડી જેવી ચાલ, પેલી કિર્ગીઝ આંખો, એ બધું હેન્સને ખેંચે છે. ક્લાઉડિયા સ્વતંત્રતા, ઇન્દ્રિય સુખ, કદાચ પૂર્વના અતાર્કિક આકર્ષણનું પ્રતીક છે.
અચ્છા, અને પછીથી એક બીજું મોટું પાત્ર આવે છે, મિન્હિર પેપરકોર્ન.
હા, ક્લાઉડિયા થોડા સમય પછી મિન્હિર પેપરકોર્ન સાથે પાછી ફરે છે. પેપરકોર્ન જાવાના એક ખૂબ ધનાઢ્ય ડચ કોફી પ્લાન્ટર છે. એનું વ્યક્તિત્વ એકદમ પ્રચંડ છે, જીવનશક્તિથી ભરપૂર, ડાયોનિશિયન.
એટલે કે એની સામે પેલી બધી બૌદ્ધિક દલીલો ફિક્કી પડી જાય.
હા, સેટેમ્બ્રિની અને નાફ્ટાની દલીલો એની જીવનશક્તિ આગળ જાણે નિરર્થક લાગે. એનું અસ્તિત્વ જ એનો પ્રભાવ છે. અને એની આત્મહત્યા પણ એટલી જ નાટકીય અને
ભવ્ય કહી શકાય.
તો આપણે પાછા ફરીએ સેટેમ્બ્રિની અને નાફ્ટા પર. એમની વચ્ચેનો જે વૈચારિક જંગ છે એ ખરેખર શું દર્શાવે છે? ખાલી બે પાત્રોનો મતભેદ?
ના, એનાથી ઘણું વધારે. એમની વચ્ચે સતત ચાલતું બૌદ્ધિક દ્વંદ્વયુદ્ધ એ નવલકથાનું ફિલોસોફિકલ હાર્દ છે. સ્વતંત્રતા વિરુદ્ધ સત્તા, જીવન વિરુદ્ધ મૃત્યુ, તર્ક વિરુદ્ધ અતાર્કિકતા, લોકશાહી વિરુદ્ધ સર્વાધિકારવાદ, આવા બધા મુદ્દાઓ પર એમની ચર્ચા ચાલે છે.
અને આ બધું પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાના યુરોપના વૈચારિક વિભાજનને દર્શાવે છે.
બરાબર. અને હેન્સ આ બધાની વચ્ચે જાણે એક નિષ્ક્રિય શ્રોતા, કદાચ યુરોપની પોતાની અનિર્ણાયકતાનું પ્રતીક. માણનું પેલું વાક્ય અહીં બરાબર બંધ બેસે છે. માણસ ફક્ત પોતાનું અંગત જીવન જ નથી જીવતો, પણ સભાનપણે કે અજાણતા પોતાના યુગ અને સમકાલીનોનું જીવન પણ જીવે છે.
ચોક્કસ, હેન્સની વાર્તા એ યુગની વાર્તા બની જાય છે.
ચાલો હવે કથાનાકના કેટલાક મુખ્ય વળાંકો પર નજર કરીએ. પેલી વાલપરગીસ નાઇટ, કાર્નિવલની રાત, એનું શું મહત્વ છે?
એ રાત્રે કાર્નિવલના છૂટા માહોલમાં, હેન્સ ફ્રેન્ચ ભાષામાં, જે અહીં નિકટતા અને શારીરિકતાની ભાષા બની જાય છે, ક્લોડિયાને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે અને એની પાસેથી પેન્સિલ માંગે છે.
પેન્સિલ? એમાં શું ખાસ?
એ નાની ક્રિયા છે, પણ એના ઊંડા મનોવૈજ્ઞાનિક અર્થ છે, કદાચ ફ્રોઇડિયન સંકેતો પણ. બીજા દિવસે ક્લોડિયા જતી રહે છે.
ઓહ, અને પછી સમય કેવી રીતે આગળ વધે છે?
લેખક અહીં સમય સાથે રમે છે. શરૂઆતના અઠવાડિયાનું વર્ણન બહુ લાંબનું, વિગતવાર, પણ ક્લોડિયાના ગયા પછીના 5 વર્ષનું વર્ણન ખૂબ ટૂંકમાં પતી જાય છે, જાણે સમય સંકોચાઈ ગયો હોય.
અને એ દરમિયાન હેન્સ શું કરે છે?
વર્ણમાં વધુને વધુ ડૂબતો જાય છે.
અને પછી આવે છે પેલું પ્રખ્યાત પ્રકરણ હિમવર્ષા, ધ સ્નો ચેપ્ટર.
હા,
એનું શું મહત્વ છે?
આ પ્રકરણ તો નવલકથાનું શિખર છે, ફિલોસોફિકલ ક્લાઇમેક્સ. હેન્સ એકલો સ્કીઈંગ કરવા જાય છે અને ભયાનક બરફના તોફાનમાં ફસાઈ જાય છે,
અને ત્યાં એને કંઈક અનુભવ થાય છે.
હા, એ લગભગ ઠંડીથી થીજી જાય છે, એક ઝાડ નીચે આશરો લે છે અને ઊંઘી જાય છે, અને એને એક સ્વપ્ન આવે છે.
કેવું સ્વપ્ન?
સ્વપ્નમાં પહેલા એ ભૂમધ્ય સમુદ્ર કિનારે સુંદર સૂર્યપ્રકાશિત દ્રશ્ય જુએ છે, સુંદર સુખી યુવાનો. પણ પછી એ એક મંદિરમાં જુએ છે અને ત્યાં અંદર બે ભયાનક ચૂડેલ એક બાળકને કાપીને ખાઈ રહી છે.
બાપરે, જીવન અને મૃત્યુ, સૌંદર્ય અને ભયાનકતાનું મિશ્રણ.
હા, આ દ્વંદ્વ એને હચમચાવી દે છે. અને જ્યારે એ ઠંડી અને આઘાતમાંથી જાગે છે, ત્યારે એને ક્ષણિક પણ ખૂબ મહત્વની અંતર્દૃષ્ટિ મળે છે.
શું છે અંતર્દૃષ્ટિ?
એ વિચારે છે, મનુષ્યે ભલાઈ અને પ્રેમના ભલા માટે મૃત્યુને પોતાના વિચારો પર સાર્વભૌમત્વ સ્થાપવા દેવું ન જોઈએ.
ફોર ધ સેક ઓફ ગુડનેસ એન્ડ લવ, મેન શેલ લેટ ડેથ હેવ નો સોવરેનિટી ઓવર હિઝ થોટ્સ.
ખૂબ ગહન વાત. જીવન અને મૃત્યુ વચ્ચે, તર્ક અને અતાર્કિકતા વચ્ચે એક સંતુલન શોધવાનો પ્રયાસ.
હા, એક માનવતાવાદી સંદેશ. પણ
શું?
એ આ જ્ઞાનને જાળવી શકે છે?
દુર્ભાગ્ય ના. જ્યારે પાછો સેનેટોરિયમના આરામદાયક નિયમિત જીવનમાં ફરે છે, ત્યારે પેલી સ્પષ્ટતા ધીમે ધીમે ઝાંકી પડી જાય છે. પર્વતનો જાદુ, એની નિષ્ક્રિયતા એને ફરી ઘેરી વળે છે.
હા, તો ખરેખર વ્યંગ્યાત્મક છે કે આટલી ઊંડી અનુભૂતિ પણ રોજિંદા જીવનની જડતા સામે હારી જાય.
કદાચ માનનો એ જ ખટાક્ષ છે.
નવલકથાના અંત તરફ શું બને છે? વાતાવરણ બદલાય છે?
હા, ક્લાઉડિયા પેપરકોર્ન સાથે પાછી ફરે છે. પેપરકોર્નની હાજરી અને પછી તેની આત્મહત્યા, એ બધું બર્ગહોફનો વાતાવરણને વધુ તીવ્ર બનાવે છે. ત્યાં નૈતિક અધપતન વધે છે, જુગાર, આધ્યાત્મવાદના પ્રયોગો. લેખક એને મહાન સુસ્તી કહે છે, અ ગ્રીટ સ્ટુપર.
અને નાફ્ટાનું શું થાય છે?
સેપ્ટેમ્બરની સાથે એક ઉગ્ર ચર્ચા પછી, જેમાં હિંસાની વાત આવે છે, નાફ્ટા પોતાની જાતને ગોળી મારી દે છે, એના અંતિમવાદી વિચારોનું જાણે પ્રતિબિંબ.
અને પછી જેની છાયા આખી નવલકથા પર હતી, તે ઘટના બને છે.
હા, અંતે આવે છે વીજળીનો કડાકો, ધ થંડરબોલ્ટ. પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળે છે.
એટલે સપાટ પ્રદેશની વાસ્તવિકતા પર્વત પર ત્રાટકે છે.
બરાબર. બર્ગહોફનું પેલું કૃત્રિમ બંધિયાર વિશ્વ તૂટી જાય છે. આંતરરાષ્ટ્રીય સમુદાય રાષ્ટ્રવાદી જૂથોમાં વહેંચાઈ જાય છે. અને હેન્સ કાસ્ટોર,
એનું શું થાય છે?
7 વર્ષ પછી એને અચાનક સ્વસ્થ જાહેર કરી દેવામાં આવે છે અને યુદ્ધમાં મોકલી દેવામાં આવે છે.
7 વર્ષના શિક્ષણ પછી સીધો યુદ્ધના મેદાનમાં, એનું અંતિમ દ્રશ્ય કેવું છે?
અંતિમ દ્રશ્ય ખૂબ જ અસ્પષ્ટ અને શક્તિશાળી છે. આપણે હેન્સને પશ્ચિમી મોરચા પર કીચડમાં બીજા અસંખ્ય સૈનિકો સાથે લથડિયા ખાતો જોઈએ છીએ. એ કોઈ ગીત ગણગણતો હોય છે. એક ગોળી એની પાસેથી પસાર થાય છે,
પણ એ બચે છે કે નહીં એ ખબર નથી પડતી.
લેખકે કહેતા નથી. એનું ભવિષ્ય અનિશ્ચિત રહે છે. જાણે પ્રશ્ન પૂછાયો હોય, શું એના 7 વર્ષના ચિંતનનો, અનુભવોનો કોઈ અર્થ રહ્યો? શું એ એને આ ક્રૂર વાસ્તવિકતા માટે તૈયાર કરી શક્યું?
આ ખરેખર વિચારવા જેવું છે. ચાલો હવે થોડું નવલકથાના મુખ્ય વિષયો અને માનીની લેખન શૈલી પર વાત કરીએ. મુખ્ય વિષયો કયા કયા ઉભરી આવે છે?
સૌથી પહેલું અને મહત્વનું તો સમય, સમયની વ્યક્તિલક્ષી પ્રકૃતિ. પછી માંદગી અને સ્વાસ્થ્યનો જટિલ સંબંધ. માંદગી અહીં બીમારી પણ છે અને છટકાબારી પણ.
હા, અને જીવન અને મૃત્યુ વચ્ચેનો સતત ચાલતો દ્વંદ્વ.
બરાબર. અને પેલો તર્ક વિરુદ્ધ અતાર્કિકતાનો સંઘર્ષ, સેપ્ટેમ્બરની અને નાફ્ટા. પ્રેમ પણ એક મોટો વિષય છે, શિક્ષણ તરીકે અને રોગ તરીકે. અને આખી નવલકથા યુદ્ધ પહેલાના યુરોપના સંકટનું રૂપક.
અને માનીની લખવાની શૈલી એ કેવી છે?
એમની શૈલી ખૂબ બૌદ્ધિક છે, પણ સાથે સાથે વ્યંગ્યાત્મક પણ. ત્રીજા પુરુષ સર્વજ્ઞ કથકનો ઉપયોગ કરે છે, જે પાત્રોના મનમાં ઊંડા ઉતરી શકે છે, પણ થોડું અંતર રાખીને.
અને કથનની ગતિ પણ બદલાતી રહે છે ને?
હા, એ સમયના અનુભવને જ પ્રતિબિંબિત કરે છે. ક્યારેક ખૂબ ધીમી વિગતવાર, તો ક્યારેક વર્ષો ફટાફટ પસાર થઈ જાય.
પ્રતીકોનો પણ ખૂબ ઉપયોગ છે આ નવલકથામાં.
ચોક્કસ. પર્વત અને સપાટ પ્રદેશ, તાવ અને થર્મોમીટર, એક્સરે, પેલી ક્લાઉડિયાની પેન્સિલ, આ બધા પ્રતીકો વાર્તાને ઊંડાણ આપે છે.
અને પેલી લાઇટમોટિફ ટેકનિક.
હા, વાગ્નેરના સંગીતની જેમ માન પણ અમુક શબ્દ સમૂહો, છબીઓ કે ક્રિયાઓ, જેમ કે ક્લાઉડિયાનું દરવાજો પછાડવું, વારંવાર લાવે છે. એનાથી વિચારો અને પાત્રો વચ્ચેના જોડાણો મજબૂત બને છે. અને વક્રોક્તિ, આયરોની તો માનની શૈલીની ઓળખ છે.
કેટલાક અવતરણો પણ યાદ રહી જાય એવા છે. પેલું હિમવર્ષા પ્રકરણનું વાક્ય.
મનુષ્યએ ભલાઈ અને પ્રેમના ભલા માટે મૃત્યુને પોતાના વિચારો પર સાર્વભૌમત્વ સ્થાપવા દેવું ન જોઈએ.
અને હેન્સનું પેલું વાક્ય, શરીર, પ્રેમ અને મૃત્યુ આ ત્રણેય એક છે.
હા, તે જ તેમનો આતંક અને તેમનો મહાન જાદુ છે. એ પર્વત પર મળેલી જટિલ સમજણ દર્શાવે છે.
ખરેખર આ નવલકથા વાંચવી એ એક અનુભવ છે, એક બૌદ્ધિક યાત્રા.
એક પડકાર પણ છે, પણ એટલો જ ઊંડો માનવીય અનુભવ પણ. ભલે એ એક વિતેલા યુગની વાત હોય, એના પ્રશ્નો આજે પણ એટલા જ પ્રસ્તુત લાગે છે.
સાચી વાત. આ કૃતિ આપણને ચિંતન અને ક્રિયા વચ્ચેના સનાતન તણાવ વિશે વિચારતા કરી મૂકે છે.
અને જીવનની જટિલતાનો સ્વીકાર કરીને પણ અર્થપૂર્ણ રીતે જીવવાની મથામણ વિશે પણ. એ કોઈ સરળ જવાબો નથી આપતી, પણ વધુ ઊંડા પ્રશ્નો પૂછવા પ્રેરે છે.
તો અંતે આ નવલકથા આપણા માટે શું છોડી જાય છે? કદાચ એ જ વિચાર કે જ્ઞાન મેળવવું એક વાત છે, પણ એ જ જ્ઞાન સાથે જીવનના યુદ્ધના મેદાનમાં ઉતરવું અને ટકી રહેવું એ સાવ અલગ કસોટી છે. હેન્સ કાસ્ટોર્પની સફરનો અંત આપણને એ જ પ્રશ્ન પૂછતો છોડી દે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.